नमस्कार। गया अध्याय में शौनक जीए सुतजी ने रिक्वेस्ट करी के अमने देवी भागवत सांभळवुं छे। ब्रह्मा जी नी कृपा थी नैमिष्यारण्य में तो आवी गया छे, अहींया खूब बधा यज्ञो पण करी रह्या छे, પણ આ બધા યજ્ઞો કરે પણ હજી મોક્ષ પ્રાપ્તિ કેમ કરવી એના વિશે સમજાતું નથી। બીજી વાત કરી છે કે આ નૈમિષ્યારણ્યનો પ્રતાપ એવો છે કે ત્યાં કળિયુગ કોઈ દિવસ આવવાનો નથી, એટલે અમે સત્યયુગની પ્રતીક્ષા કરી રહ્યા છીએ, અને એટલા માટે સુતજી તમારા કંઠેથી અમારે શ્રીમદ દેવી ભાગવત સાંભળવું છે। પણ એ સાંભળવા પહેલાં શૌનકજી અને બધા મુનિઓએ ફરીવાર રિક્વેસ્ટ કરી છે કે અમને પુરાણોની સંખ્યા સમજાવો, વ્યાસો કોણ છે એ સમજાવો, અને એની વાત આપણે આજના અધ્યાયમાં કરવી છે। અહીંયા વ્યાસજી પોતે જ એક ઓથર તરીકે આખા પુરાણોનું જે પરિકલ્પ છે એ પૂર્ણપણે આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગયા અધ્યાયમાં આપણે એ પણ સમજ્યા કે સાચા શ્રોતા કેમ બનવું, જો દેવી ભાગવત સાંભળવું હોય તો કેવી તૈયારી કરવી પડશે, કારણ કે દુરાત્માઓને આનાથી કોઈ ફાયદો થતો નથી, સાંભળી નથી શકતા એ લોકો, અને સાંભળે છે તો સમજી શકતા નથી। જો દેવી ભાગવતને સમજવું હશે, એના મર્મને સમજવું હશે, તો ધ્યાન યોગ લગાવવો પડશે, આપણી પોતાની એક્સપેક્ટેશન્સથી દૂર જવું પડશે, ખાસ કરીને મટીરિયલ એક્સપેક્ટેશન્સથી। એની વાત આજે આપણે કરવી છે આગળ, જ્યાં સુતજી આપણને પુરાણોની સંખ્યા અને વ્યાસોના વર્ણનની વાત કરવાના છે। એટલે આ તરફ સુત પુરાણી કહે છે, હે ઋષિઓ, જે પ્રકારે તત્વરૂપે કરી સત્યવતીના સુત એવા શ્રી વ્યાસ મુનીશ્વરના પાસેથી જે પુરાણો મેં શ્રવણ કર્યા છે તે તમામને હું કહી બતાવું છું, તે સાંભળો। બે મકરાદિ, બે મકરાષ્ટિ, ત્રણ વક્રારાદિ, ચાર વક્રારાદિ અને અ ના લિંગ કુ રૂક એ અક્ષરો આદિમાં છે, જેના એવા બીજા પૃથક પૃથક પુરાણો છે। એ પુરાણોમાં પ્રથમ મત્સ્ય પુરાણ 14,000 શ્લોકનું છે, દ્વિતીય માર્કેન્ડ્ય પુરાણ નામનું અદ્ભુત પુરાણ છે, જેના 9,700 એટલે કે 9,000 શ્લોક છે, ચતુર્દશ સહસ્ત્ર તથા પંચ અશત એટલે કે 14,500 શ્લોકોમાં ભવિષ્ય પુરાણની સંખ્યા તત્વદર્શી મુનિઓએ કહેલી છે, અષ્ટાદશ સહસ્ત્ર એટલે કે 18,000 શ્લોકો શ્રીમદ ભાગવતમાં છે, બ્રહ્મ પુરાણમાં 10,000 એટલે અયુત શ્લોકો છે, બ્રહ્માંડ પુરાણમાં 12,000 100 એટલે કે 12,100 શ્લોકો છે, અને તે જ પ્રકારે બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18,000 શ્લોકો છે, વામન પુરાણમાં અયુત નામ 10,000 શ્લોક છે, અને હે શૌનકજી, વાયુ પુરાણમાં 24,600 શ્લોક છે। શ્રી વિષ્ણુ પુરાણ પરમ અદ્ભુત છે, જેમાં 23,000 શ્લોક છે, वराह पुराण में 24,000 ने अग्नि पुराण ना 16,000 श्लोक छे। श्री नारद पुराण ना 25,000 श्लोक छे अने 55,000 श्लोकों श्री पद्म पुराण जे मोटू कहवाय छे। लिंग पुराण ना 11,000 श्लोकों छे। गरुड़ पुराण ना 19,000 श्लोकों में श्री भगवाने कहूं छे अने श्री कर्म पुराण में 70,000 श्लोकों कहा छे। परम अद्भुत एवं श्री स्कंद पुराण 81,000 श्लोकों छे। इतले आपने विचार करवो रह्यो के व्यास जी केवा अद्भुत ऑथर छे जेमणे आ बधा पुराणोनी रचना करी छे। ए पुराण रचना करवा माटे केटलुं बधुं साहित्य रचवुं पड्युं छे, केटलुं बधुं याद करवुं पड्युं छे। आपणने एक पानानो पत्र लखता केटलो समय थाय छे, ज्यारे व्यासजीए अहीं 18 पुराण वेदोमां उपनिषदोमां केटली बधी रचनाओ करी छे, केटला हजार लाखों श्लोको रच्या छे। ए कोना माटे कर्युं छे के जेथी आपणे ते तरफ भगवान तरफ प्रगति करी शके। श्री सुतजी कहे छे के हे पाप रहित मुनियो, आ मैं तमने विस्तार पूर्वक पुराणोना नाम तथा संख्या कही बताव्या। हवे हे ऋषियों मां उत्तम मुनियो, हूँ तमने उपपुराणों विषय वर्णन करी बताऊं छु, ते सांभळो। प्रथम सनत कुमार उपपुराण छे, द्वितीय नारसिंह नामनु उपपुराण छे, नारद शैव दुर्वासा कपिल मनु मुख वरुण कालिका सांब नंदी पराशर पुराण सौर पुराण विस्तार वालू आदित्य पुराण महेश्वर भागवत विस्तार युक्त वरिष्ठ पुराण वगैरह ने महात्माओं उपपुराण तरीके कहेला छे। सत्यवती ना पुत्र श्री व्यास जी 18 पुराणों नी रचना करीने पछी ते पुराणों ना सार रूपे महाभारत इतिहास नी रचना करवाना। प्रत्येक मनवंतर मा जारे जारे द्वापर युग प्रवर्ते छे त्यारे त्यारे धर्मनी इच्छा वाला एवा भगवान व्यास जी पुराणों ने विविधिपूर्वक प्रयोजे छे। प्रत्येक द्वापर युग में श्री विष्णु पोते ज श्री व्यास जी ना अवतार धरीने सर्वदा प्राणियों ना हितने वास्ते एकज वेदना बहुधा विभागो करे छे। आपणे समझवुं रह्युं अहींया के व्यास जी आ पुराणोनी रचना केम करे छे। वेद दरेक युगमां रचे छे, पण थाय छे शुं के सामान्य मनुष्यने वेद समझाता नथी, एटला माटे व्यास जी पुराणोनी रचना करी। पण पुराणो पण अघरा छे, मर्मनी वात क्यारेक एक वाक्यमां करी दे અને આપણે એ વાક્ય વાંચીને આગળ જતા રહીએ છીએ, એટલે મહાભારત જેવા ગ્રંથની રચના કરી, મહાભારત પણ આપણને અઘરું પડે છે તો ભાગવત પુરાણની રચના કરી છે। પણ પછી પાછા પેલા ઋષિઓ કહે છે કે ના, અમને વધારે ગૂઢતા સમજાવો, એટલે ઉપનિષદોની રચના કરી, સૂક્તોની રચના કરી। એટલે આ પ્રમાણે વ્યાસજીએ આખા સૃષ્ટિમાં કોગ્નેટિવલી જેટલા પણ લોકો છે કે તમે બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ છો અથવા તમે એકદમ મૂર્ખમતી છો, દરેકને કંઈક મળી શકે, દરેકની પોતાની ભગવાન તરફ દેવી તરફ પોતાની પ્રવૃત્તિ આદરાય અને એ તરફ આપણે આગળ જતા જઈએ, એના માટેનું રચના કરી દીધી છે વ્યાસજીએ। તમને જે રીતે સમજમાં આવે એ રીતે સમજો, પણ આગળ વધો, એ તરફ વધો, એવું વ્યાસજીનું પ્રમાણ છે. એટલે સ્તુતિજી કહે છે કે કળિયુગમાં બ્રાહ્મણોની અલ્પ આયુષ્ય અને અલ્પ બુદ્ધિ દેખીને પવિત્ર પુરાણ સંહિતાઓ જે વિષ્ણુ ભગવાન વ્યાસાત્વતાર ધારણ કરીને રચે છે, સ્ત્રી શુદ્ર અને દ્વિજબંધુઓ કે જેઓને વેદ શ્રવણ કરવાનો અધિકાર હોતો નથી તેઓના હિતને વાસ્તે આ પુરાણો કરવામાં આવ્યા છે. આ શ્રેષ્ઠ સપ્તમ વૈવસ્વત મન્વંતરમાં 28મા દ્વાપરમાં હે મુનિઓ, સત્યવતી સુત એવા ધર્માત્મા વ્યાસજી મારા ગુરુ થયેલા છે, અને 19મા દ્વાપરમાં અશ્વત્થામા વ્યાસ થશે. આ પ્રકારે હે મુનિઓ 27 વ્યાસ થઈ ગયા છે, જેઓએ યુગ યુગના પરત્વે પુરાણ સંહિતાઓ સર્જેલી છે. મુનિઓ કહે છે કે હે સુતજી, હે મહાભાગ, પૂર્વ પૂર્વ યુગમાં ઉદ્ભવેલા દ્વાપરમાં દ્વાપરમાં પુરાણ સહિતના વક્તાઓ જે વ્યાસો થયા છે તેમના નામ અમને કહો. સુતપુરાણી કહે છે, પ્રથમ દ્વાપરમાં શ્રી બ્રહ્માજી સ્વયં વ્યાસ થયા હતા, જેઓએ વેદોના વિભાગ કરેલા છે. દ્વિતીય દ્વાપરમાં પ્રજાપતિ નામના વ્યાસ કાર્ય કરનારા વ્યાસ થયા છે. તૃતીય દ્વાપરમાં ઉષ્ણા વ્યાસ થયા હતા. ચતુર્થ દ્વાપરમાં બૃહસ્પતિ વ્યાસ હતા. પંચમ દ્વાપરમાં સવિતા વ્યાસ હતા ને છઠ્ઠા દ્વાપરમાં મૃત્યુ વ્યાસ હતા. સપ્તમ દ્વાપરમાં મધવા વ્યાસ હતા ને 8મા દ્વાપરમાં વશિષ્ઠ વ્યાસ હતા. 9મા દ્વાપરમાં સારસ્વત વ્યાસ હતા અને 10મામાં ત્રિધામા વ્યાસ હતા. 11મા દ્વાપરમાં ત્રિવુષ, 12મામાં ભારદ્વાજ, 13મામાં અંતરિક્ષ, 14મામાં ધર્મ, 15મામાં ત્રયાયણી, 16મામાં ધનંજય, 17મામાં મેઘાતિથિ, 18મામાં વૃત્તિ, 19મામાં અત્રિ, 20મામાં ગૌતમ, 21મામાં ઉત્તમ હયાર્તમા, 22મામાં વૈનવાજ શ્રવા, 23મામાં ઓમ આમુષ્યવાણ, 24મામાં તૃણબિંદુ, 25મામાં ભાર્ગવ, 26મામાં શક્તિ, 27મા જાતુકર્ણ અને 28મા કૃષ્ણ દ્વૈપાયન એમ વ્યાસો થયા હતા. આપણા જે અત્યારના વ્યાસ છે એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે. આવતું જે પણ યુગ આવશે એનો જે દ્વાપર યુગ હશે એના વ્યાસ હશે અશ્વત્થામાં. આ પ્રકારની વાત કરી છે વ્યાસજી. સુતજી કહે છે, આમ કરીને મેં આપને 28 વ્યાસોની સંખ્યા કહી બતાવી. જ્યાં જ્યાં વ્યાસોના નામાંતર હોય ત્યાં કલ્પભેદ સમજી લેવો. શ્રીમદ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે કહેલું આ શ્રીમદ ભાગવતનું દેવી પુરાણ એ મેં તેમના જ મુખેથી સાંભળેલું છે, અને તે પુરાણ પરમ પવિત્ર છે તથા સકળ દુઃખોના પૂજોને અને બધાનો પ્રલયને રિમૂવ કરનારું છે. વળી તે પુરાણ સર્વ કામનાઓને આપવાવાળું છે, મોક્ષને દેનારું છે, વેદાર્થ સંયુક્ત સકળ આગમ અને રસથી મનોહર છે તથા મુમુક્ષુઓને સદા પ્રિય છે. આ સુંદર પુરાણનું શ્રી વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને રચના કરીને શ્રવણ કરાવ્યું છે, કે જે સુખદેવજી મહાવૈરાગ્યયુક્ત છે ને અરણીમાંથી જેમનો સંભાવ થયેલો છે. હે મુનિવરો, તત્પશ્ચાત તે પુરાણ વ્યાસજીના મુખથી મેં યથાર્થ રીતે સાંભળ્યું છે અને કરુણાના ભંડારરૂપ સદગુરુની કૃપાથી એ સઘળા પૂય પુરાણનું મેં શ્રવણ કર્યું છે. પોતાના પુત્ર સુખદેવજીના પૂછવાથી આ સકળ પુરાણ જે એનું રહસ્ય છે તે દ્વૈપાયન મુનિએ તેના પ્રતિ કહી બતાવ્યું હતું અને અદ્ભુત બુદ્ધિવાળા એવા અયોનિજ અતાર્ત યોનિથી નહીં જન્મેલા એવા મહાપ્રભાવવાળા સુખદેવજીની સાથે મેં પણ તે પુરાણનું શ્રવણ કર્યું છે. આ અયોનિજ જે સુખદેવજી છે એની કથા આપણે આગલા અધ્યાયમાં કરવાની છે, પણ અત્યારે આપણા માટે સુતજીએ એ કડી જોડી દીધી છે. સુતજી આજે આપણને પુરાણોની અને વ્યાસની સંખ્યા સમજાવે છે, પણ એમણે આ વાત મૂકી દીધી છે કે સુખદેવજી અયોનિજ છે. એ જે વાત છે એ આગલા અધ્યાયમાં, કારણ કે પ્રશ્ન થવાનો જ છે કે અયોનિજ કેમ છે, અને એ પ્રશ્નનો જવાબ આગલા અધ્યાયમાં મળશે. સુખદેવજી કહે છે કે હે મુનિ સંગ્રહ, આ સંસાર સાગરના ન તરી શકાય એવા જળને તરી જવાની કામનાવાળાનું તથા આ શ્રીમદ દેવી ભાગવત રૂપી વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. તેઓ સ્વાદ લેવામાં આદરવાળા શ્રી સુખદેવજીએ અનેક આખ્યાયાનો રૂપી રસોનું કર્ણરૂપી પડિયા દ્વારા પ્રેમપૂર્વક પિતા દ્વારા એ પાન કર્યું છે. આવા પ્રકારની પુરાણ સંહિતાને સાંભળીને પૃથ્વી ઉપર કયો મનુષ્ય કલયુગના ભયથી છૂટી શકતો નથી. અર્થાત જો દેવી ભાગવત આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ તો મોક્ષ જરૂરથી થશે. અતિશય પાપી હોય તો પણ, વેદોક્ત ધર્મોથી રહિત હોય તો પણ, તથા આચારના સંસ્કારથી રહિત અંતઃકરણવાળો હોવા છતાં પણ, કપટ રહિત થઈને અથવા કોઈ કપટને લઈને પણ જો આ ઉત્તમ પુરાણનું શ્રવણ કરે તો તે મનુષ્ય આ સંસારમાં અનેક પ્રકારના વિલાસોને ભોગવતો, દેહાવસાને નિશ્ચળ કટસ્થ એવા યોગીઓને પ્રાપ્ત સ્થાન માં ભગવતીની કૃપાથી પહોંચી જાય છે. જે ભગવતી નિર્ગુણ છે હરિહરાદિને પણ દુર્લભ છે, જે વિદ્યારૂપ સત્પુરુષોને અતિ પ્રિય છે અને સમાધિ દ્વારા જાણવા યોગ્ય છે, તે ભગવતી જે મનુષ્ય આ ભગવત પુરાણમાં પ્રીતિ કરે છે તથા સાંભળે છે તેના હૃદયમાં પ્રગટ થાય છે, અર્થાત સાક્ષાત થાય છે. વ્યાસજીએ બહુ સુંદર વાત કરી છે, કહે છે કે મુનિઓ તો આ સાંભળે તો એમને તો મોક્ષ તરફ જઈ જ રહ્યા છે, પણ આપણે બધા છીએ ભૌતિકવાદમાં લાગેલા છીએ. આપણને આ પણ જોઈએ છે ને પેલું પણ જોઈએ છે ને આની સાથે પેલું પણ જોઈએ છે. એટલે બહુ સુંદર વાત છે કે ગુજરાતીઓના ઘરની બહાર તમે ઊભા હો તો તમને બે સ્ટીકરો જોવા મળે. એક સ્ટીકર હોય શુભ અને બીજું સ્ટીકર હોય લાભ. ગુજરાતીને ખાલી શુભ નથી જોઈતું પણ લાભ પણ જોઈએ છે. લાભ એ અપેક્ષા છે, શુભ થાય એ પણ એક અપેક્ષા છે. પણ કોઈ પણ અપેક્ષા લઈને આવશો અને દેવી ભાગવતમાં પોતાની પ્રીતિ કરશો અથવા એનીમાં સ્થિત થઈ જશો તો ભાગવતના આધારરૂપ એ દેવી તમારા હૃદયમાં પ્રગટ થશે, સાક્ષાત થઈ જશે, મોક્ષ થઈ જશે. સુતજી કહે છે કે સકળ પ્રકારના અંગોવાળા મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા છતાં તથા સંસાર સાગરના જળને તરવાને નૌકા રૂપ ભાગવતને પ્રાપ્ય કર્યા છતાં તે તથા પુરાણોના કથાકારનું સમાગમ થયા છતાં તથા સુખ આપવાવાળી ભગવતી ભાગવત ખાસ જે મૂળ પુરુષ પુરાણ કથાનું શ્રવણ કરતો નથી તે ખરેખર વિધિથી ડઘાયેલો એવો હતભાગ્ય જ છે, જે માયામાં ગુમાઈ થઈ ગયો છે એ ઠગાયેલો છે અને એના લીધે દેવી ભાગવતનું શ્રવણ નથી કરી શકતો, એ એનું હતભાગ્ય છે. જે કર્ણયુગલને પામ્યા છતાં અને મનુષ્યત્વ પામ્યા છતાં કેવલ પારકાની નિંદાને જ શ્રવણ કર્યા કરે છે એવો રાગી મનુષ્ય સર્વાર્થદાતા એટલે પુરુષાર્થ ચતુષ્યને દેવાવાળી રસભરી વિમળ એવી આ દેવી ભાગવત સંહિતાને સુણતો નથી તે ખરેખર નષ્ટ છે, મંદ ભાગ્ય છે, અથવા તે ખરાપવાદ નિરત નષ્ટ મંદબુદ્ધિ આત્મજ્ઞાન કરવાવાળા આ પુરાણને કેમ નહીં સાંભળતો હોય. જે સુજ્ઞ પુરુષ છે એને આવો પ્રશ્ન થાય છે કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે, આપણને આ ચાન્સ મળ્યો છે કે જેથી આપણે એની સાથે સંબંધ બાંધી શકીએ અને એ સમયે આપણે એ બધો સમય અથવા મોટા ભાગનો એ સમય એ વિતાવીએ છીએ શેમાં? બીજા બધા કર્મોમાં. ભલે ભગવાનની પણ ભક્તિ કરીએ છીએ પણ એ ભક્તિ પણ આપણે કેવી રીતે કરીએ છીએ કે જેમાં નિષ્ઠા નથી. આપણે આખો વખત બીજી બધી વસ્તુઓ વિચારતા રહીએ છીએ અને શ્રવણ કરીએ છીએ અને એ શ્રવણ જે છે એ સંપૂર્ણ નથી અને એટલા માટે દેવી આપણામાં સ્થિત થતા નથી. એને આપણામાં સ્થિત કરવી હોય તો આપણે પણ એ તરફ પ્રયાસ કરવો પડશે અને એ થશે તો મોક્ષ જરૂરથી થઈ જશે. આજે આપણે બહુ સુંદર વાતો સાંભળી છે. સુતજીએ આપણને ભગવાન વ્યાસજીએ જે આજે આપણને સુંદર, કારણ કે વિષ્ણુનું રૂપ છે એક રીતે વેદ વ્યાસ, અને એમણે જે પુરાણોની રચના કરી છે, કેટલા વ્યાસ થઈ ચૂક્યા છે આજ સુધીમાં એ બધી વાત કરી છે, આપણને તૈયાર કરી રહ્યા છે કે હવે ધ્યાનપૂર્વક દેવી ભાગવતનું શ્રવણ કરો. આવતા અધ્યાયમાં આપણે અયોજની સુખદેવજીની પણ વાત કરવી છે, પણ આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા એ પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.